પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં યિર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને તેની 5-8 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. યિર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 17મો અધ્યાય, 5-8 કલમ. યહોવા કહે છે કે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે ને મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. તે રાનમાંની બોડી જેવો થશે ને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં, પણ તેના પાંદડા લીલા રહેશે અને શકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં ને તે ફળ આપ્યા વિના રહેશે નહીં. પ્રભુ બાપ, તેના આ પવિત્ર વચન પર તેનો પુષ્કળ આશીર્વાદ રહી દો ને સમજવા માટે આપણી સહાયને મદદ કરો. તો આ જે પવિત્ર વચનો આપણે વાંચ્યા એમાં બે જુદા જુદા પ્રકારની વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. કેટલાક માણસો એવા છે કે જે પ્રભુ ઉપર ભરોસો રાખતા નથી અને એમનું જીવન શાપિત થાય છે, અને કેટલાક માણસો એવા છે કે જેઓ પ્રભુ ઉપર વિશ્વાસ રાખે છે, આધાર રાખે છે, શ્રદ્ધા રાખે છે અને તેથી તેમનું જીવન આશીર્વાદિત બને છે. બે પ્રકારના લોકોની આગળ વાત કરવામાં આવેલી છે. બાઇબલમાંથી હું એવા બે પાત્રો તમારી આગળ રજૂ કરવા માગું છું, કહેવા માગું છું કે જેમણે પ્રભુના વચનો ઉપર, પ્રભુ પર આધાર રાખ્યો નહીં અને જો કેવું પરિણામ આવે છે, કેવું શાપિત તેમનું જીવન બની જાય છે. અને બીજા બે મનુષ્ય અથવા તો બીજી બે વ્યક્તિઓ એવી કે જેમણે પ્રભુ પર અપાર શ્રદ્ધા રાખી, ખૂબ ઊંડો વિશ્વાસ રાખ્યો અને કેટલું બધું આશીર્વાદિત જીવન તેઓ પ્રાપ્ત કરી શક્યા. તો સૌથી પહેલાં આપણે જેઓએ પ્રભુ પર આધાર રાખ્યો નહીં એવા બે પાત્રોને બાઇબલમાંથી જોવા માગીએ છીએ. એમાંનું એક પાત્ર તે નિમ્રોદ છે. ઉત્પત્તિના પુસ્તકમાં ખાસ કરીને 10મો અને 11મો અધ્યાય એની અંદર એની વાત આવે છે. નિમ્રોદ કહે છે કે આમ તો નૂહના દીકરા હામનો દીકરો કુશ ને કુશનો દીકરો નિમ્રોદ હતો. 8મી અને 10મી કલમમાં, 10મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તે તો બળવાન થવા લાગ્યો, ભારે પરાક્રમી શૂરવીર થયો, ભારે હોશિયાર, ચતુર, બળવાન શિકારી પ્રભુની નજરમાં થયો. અને પછી એણે શું કર્યું? એણે પોતાનું રાજ્ય સ્થાપ્યું શિનાર દેશ, ત્યાંથી એણે પોતાના રાજ્યની શરૂઆત કરી. બાબેલનો પ્રાંત સ્થાપ્યો અને એરેક સ્થાપ્યો અને આગળ કૂચ કરતો ગયો. નિનવે નગર, જેમાં આપણે વાંચીએ છીએ યુનાના પુસ્તકમાં કે 1,20,000 માણસોની વસ્તુ ધરાવતું બહુ મોટું શહેર હતું તે જમાનામાં, એ એણે સ્થાપિત કર્યું. ને એવું જ મોટું શહેર રેસેન નામનું શહેર એણે સ્થાપિત કર્યું અને આગે કૂચ કરતો જાય છે. એની પાસે બળ છે, પરાક્રમી, શૂરવીર. અને પછી એને વિચાર આવે છે, જ્યારે એ શિનાર બાબેલ પ્રાંતમાં ફરતો હશે અને કોઈ મોટું મેદાન એને જોયું એટલે એને એમ થયું કે અહીંયા આગળ આપણે બોરજ બાંધીએ તો કેવું સારું, અને કે છે એવો ગગનચુંબી બોરજ બાંધીએ કે આકાશ સુધી પહોંચી જાય, આકાશના આંબે એમ એવો મોટો ગગનચુંબી બોરજ બાંધીએ. અને પછી તે જમાનામાં લોકોની પાસે ઈંટો પાડવાની કળા હસ્તગત થઈ ગયેલી, એટલે એ લોકોએ ઈંટોથી બોરજ બાંધવાનું શરૂ કર્યું. બોરજ બાંધતા જ જાય છે, ઊંચાને ઊંચો બોરજ બાંધતા જ જાય છે. અને પછી દેવબાપને એની ખબર પડે છે. જો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક 33 13 અને 14 કલમ જુઓ તો એમાં લખ્યું છે, યહોવા આકાશમાંથી જુએ છે, તે સઘળા મનુષ્યોને દેખે છે, પોતાના નિવાસસ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે. પ્રભુએ ઉપરથી જોયું કે આ માણસ જાત કે છે ખૂબ આગળ વધી રહી છે અને એની શી ઈચ્છા છે કે આપણે મોટો બોરજ બાંધી અને માન કમાઈએ, નામના કાઢીએ, હું પદ મગરૂરી પણ અભિમાન એનામાં આવી જાય છે. અને પ્રભુને થાય છે જો આ લોકો આવી રીતે જ આગળ વધશે તો કદાચ મને ભૂલી જશે, મને માન નહીં આપે, મારું અસ્તિત્વ જાણે છે જ નહીં એમ વિચારશે અને બહુ જ અભિમાની અને અહંકારી બની જશે. તો નિર્ગમનનું પુસ્તક 34 અને 14 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ બાપ શું કે હું યહોવા છું અને મારું માન બીજા કોઈને આપમાં ન દઉં એવો દેવ છું. પ્રભુને થયું કે આ લોકો ભટકી જશે, મને ભૂલી જશે, અને પ્રભુની ઈચ્છા હતી કે એ માન તો પ્રભુને જ મળવું જોઈએ. અને એટલા માટે જો આપણે જ્યારે પણ પ્રાર્થના કરીએ એ જ કહે છે, પ્રભુ સર્વ માન તથા મહિમાને યોગ્ય તમે એકલા જ છો. અને પ્રભુ બાપ નીચે ઉતરે છે અને પછી વિચાર કરે છે કે હવે શું કરું. અને પછી જે બધા લોકો હતા એ બધા લોકોની બોલી અને ભાષા બદલી નાખે છે. ઘૂંસવાળો ઊભો થઈ ગયો, એકબીજાને સમજણ ના પડે શું કરવાનું. અને પછી બધા લોકોને જુદા જુદા ભાગોમાં પ્રભુ વિખેરી નાખે છે, સંગબળ જતું રહે. અને જે ઈરાદો હતો બાબેલનો બહુ ગગનચુંબી બોરજ બાંધવાનો, નસનાબૂદ થઈ ગયો, એ પૂરો થઈ શક્યો નહીં. મનમાં એ અહંકારી બની ગયો નિમ્રોધ. તો એની પાસે સત્તા હતી, રાજા હતો, એની પાસે પુષ્કળ ધન દોલત હતી, એની પાસે શૂરવીરતા હતી અથવા બળ હતું, એની પાસે મેન પાવર હતો, કુશળ કારીગરો હતા, બધું જ હતું, ધન હતું, બધું જ હતું. પણ એક જ અગત્યની વસ્તુ નહોતી અને તે જીવતો પ્રભુ, જીવતો દેવ યહોવા એની પાસે નહોતો. અને તેથી એ પોતાની જે ઈચ્છા હતી એ ફળીભૂત કરી શક્યો નહીં અને એનું નામ નિશાન ના રહ્યું. આપણા ઇન્ડિયામાં એક નાનો પેલો બીજાપુરનો ગોળ ગુંબજ છે, આપણે યાદ કરીએ છીએ ને, પણ આ નિમ્રોધને અને આ એને જે વાત છે બાબેલ એટલે ગૂંચવાળો, બાબેલના બોરજ વિશે આપણે વિચાર સુધાય કરતા નથી. બધું નેસ નાબૂદ થઈ ગયું. કેમ? કારણ કે એ પ્રભુને અનુસર્યો નહીં. પ્રભુને માન જે આપવું જોઈએ એ માન એણે આપ્યો નહીં. બીજી વ્યક્તિ છે તે સાઉલ રાજા. તમે જાણો છો કે ઈસરાયલનો સૌથી પહેલો રાજા તે સાઉલ રાજા ને. એની વાત તમને પહેલાં સમયલમાં 9મો અધ્યાય 10મો અધ્યાય 15મો અધ્યાય 16મો અધ્યાય પહેલો કાળવૃત્તાંત 10મો અધ્યાય એની અંદર બધી મળે છે. તો સાઉલ રાજા માટે એમ કહેવાયું કે ભાઈ એ તો ખૂબ સુંદર જુવાન છોકરો હતો, બિન્યામીની કુળના કિસનો એ દીકરો હતો. અને એનો કેસ ખભાનો ભાગ તો બહુ તરતો હતો, કોઈ જુદા જ જાતનો હતો, બધાથી જુદો તરીકે ખૂબ સુંદર જુવાન હતો. અને પ્રભુની ઈચ્છા થાય છે કે સાઉલને આપણે રાજા તરીકે હું જાકે અભિષિક્ત કરું. અને પછી કે 10મા જેમ લખવામાં આવ્યું છે એમ સમ્યલ પ્રબોધક એના માથા ઉપર તેલ રેડે છે ને એનો રાજા તરીકે અભિષેક કરે છે. ને 10મા અધ્યાયની 24મી કલમમાં લખવામાં આવ્યું છે એણે લોકોને ઈસરાયલ લોકોને ભેગા કર્યા અને પછી કહ્યું કે તમે જેને જુઓ છો એ સાઉલ, એના જેવો બીજો કોઈ માણસ ઈસરાયલમાં છે ને, અને દેવબાપ એને આપણી મધ્યે રાજા તરીકે નિયુક્ત કરે છે. ને બધી પ્રજા બોલ્યું છે કે રાજા ઘણું જીવો, બધા એને પસંદ કરી દીધો અને વાત આગળ ચાલે છે ને. અને પછી ધીમે ધીમે એ પ્રભુથી વિમુખ થાય છે અને એની પડતી શરૂ થાય છે. દેવ બાપે એને કહેલું કે તું અમાલકીઓનો પૂરેપૂરો નાશ કરજે, કારણ કે જ્યારે ઇસરાયેલી પ્રજા કનાન દેશમાં પ્રવેશ કરતી હતી ત્યારે એ અમાલકીઓ એમની સામે થયા હતા. એ પાપીસ પ્રજાનો તું સંપૂર્ણપણે નાશ કરજે, પુરુષોનો, સ્ત્રીઓનો, એમના ઢોર ઢાંકનો, અને એમના બાળકોનો, એમના ધામણાઓનો, ઊંટ અને જે કંઈ એમની પાસે તો ઊંટો હતા, ઘેટાં હતા, બળદ હતા, બધાનો કેસ તો સંપૂર્ણપણે નાશ કરી, રાજાનોય નાશ કરી. આ બધી વસ્તુઓ અંદર મેં કહ્યું એ બધા અધ્યાયમાં આવે છે. પણ આણે શું કર્યું? સાવલ જાય ગર્વિશ બની ગયો અને ભારે જીતો મેળવી અમાલેક ઉપર, પરંતુ સારી સારી બધી જ વસ્તુ એણે બચાવી લીધી, એનો નાશ ના કર્યો. અને એનો જે અમાલેકનો રાજા અગાગ હતો એને પણ એને જીવતો રાખ્યો. અને પછી પ્રભુને બહુ દુઃખ થાય છે. અને પછી 15મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે 10મી કલામાં કે પ્રભુને બહુ અનુતાપ થયો, બહુ દુઃખ થયું કે મેં એને કઈ રાજા તરીકે પસંદ કર્યો, મારો એ કયો માનતો નથી. અને પછીથી આગળ પ્રભુ દેવબાપ એને નકારે છે. શા હેતુસર નકાર્યો અને કેવી રીતે એનું નાશ થાય છે, કેવી રીતે એ શાપિત બને છે, બધું તમને પહેલું કાળવૃત્તાંત અને 10મા અધ્યાયમાં જોવા મળે છે. પહેલું કાળવૃત્તાંત 10મા અધ્યાય અને 13મી કલમમાં શું લખવામાં આવ્યું છે? યહોવાનું વચન ન પાળવાથી એણે જે પાપ કર્યું. અને મેલી વિદ્યા જાણનારાઓની સલાહ લીધી, યહોવાની સલાહ લેવી જોઈએ એને બદલે મેલી વિદ્યા જાણવાની સલાહ લીધી. પ્રભુ બાપ બહુ ક્રોધિત થાય છે અને પછી એનું જીવન શાપિત થાય છે અને એનો નાશ થાય છે. કેવું ખરાબ મૃત્યુ! પહેલો રાજા, મોટો રાજા, જેને પ્રભુએ પસંદ કર્યો એને પ્રભુએ ના પસંદ કર્યો. તો કહે છે કે ભારે લડાઈ થઈ પલેસ્તીઓની સાથે, ઇસરાયેલીઓની સાથે, અને કચ્છર ઘાણ વળી ગયો, ઘણા બધા ઇસરાયેલીઓ માર્યા ગયા. અને ગિલબોઆ પર્વત પર આ રાજા પોતે, શાઉલ રાજા, એનો દીકરો યોનાથાન અને બીજા બે દીકરા બધા મરી ગયા. શાઉલ રાજાને તો પેલા ધનુર્ધારીને પકડવા આવી ગયા, એટલે લાગ્યું કે કદાચ એ લોકો મને અપમાનિત કરશે, એટલે પોતે જ પોતાની તલવાર પર પડી મરી જાય છે. એમના સબ ગિલબોઆ પર્વત પર રખડતા હતા, પલેસ્તે ધસી આવ્યા, એનું ગળું કાપી નાખ્યું, એના શરીર પરના ક્વચ અને જે કંઈ કિંમતી વસ્તુઓ, કારણ કે તો રાજા તો બધી ઉતારી લીધી. અને પછી એનું માથું એમણે દાગોનની, એમનું જે મૂર્તિ પૂજાનું મંદિર હતું ત્યાં જ લટકાવ્યું. કેટલું બધું શાપિત મૃત્યુ! સબ રખડતા રહ્યા. આખરે કેટલાય ઇસ્રાયેલી શૂરવીરો આવ્યા અને એ સબનો કબજો લીધો. અને પછી યાબેસ નામના નગરમાં એલન વૃક્ષના તળે અને દાટ્યા. પ્રભુથી એ દૂર ગયો, પ્રભુ પર ભરોસો રાખવાનું એણે છોડી દીધું, મેલી વિદ્યાઓ તરફ પડી ગયો. જો તમે પુનર્નિયમનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય તમે વાંચો, 18મો અધ્યાય, તેમાં 10, 11, 12 કલમ તો એની અંદર લખવામાં આવ્યું છે, જાત શુકન જોનારા અને ઇલમી અને ભૂવા અને જાદુગર આ બધા લોકો, જંતર મંતર, આ બધા શબ્દો જંતર મંતર કરનારા, આ સર્વથી આપણો દેહ કંટાળે છે. એવાઓની સલાહ લીધી, એવાઓનું કયું માન્યું, દેવનું કયું માનીને અને શાપિત જીવનને પામે. આપણે હવે બે વ્યક્તિ એવી જોઈએ કે જેમણે પ્રભુ પર પૂરા હૃદયથી વિશ્વાસ કર્યો. અને એ જ ઉત્પત્તિના પુસ્તકની અંદર તમને 6, 7, 8, 9 આ બધા અધ્યાયો જો તમે વાંચો તો એની અંદર નૂહની વાત આવે છે. અને આપણે નૂહની વાત બહુ સારી રીતે જાણીએ જ છીએ. તો ન્યૂ ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. કેમ? કારણ કે ન્યાયી માણસ હતો, સીધો માણસ હતો. અને 500 વર્ષનો નૂહ થયો ત્યારે એને 3 દીકરા થયા, હામ, શેખ અને યાફાર, બરાબર. અને પછી તે વખતે પ્રભુએ જોયું કે દુનિયા તો પાપમાં ડૂબી ગઈ છે, નરકાગાર, લોકો બહુ જ પાપ કર્યા છે. અને પ્રભુને બહુ કોપ, ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે અને આખી પૃથ્વીને પ્રભુ મારી નાખવા માટે તૈયાર થાય છે. પરંતુ નૂહને કહે છે કે તું એકલો જ, તારા ઘરના એકલા જ મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છો, કારણ કે મેં એકલા તને જ ન્યાયી માણસ તરીકે જોયો છે. અને પછી કહે છે કે તું દેવદાનું મોટું વાણ બનાય, કેટલું મોટું, જાયજેન્ટિક, આપણે અંગ્રેજી તો જાયજેન્ટિક, 300 હાથ લાંબું, 50 હાથ પહોળું, 30 હાથ ઊંચું, દેવદાનનું વાણ બનાય, ખાસ સ્પેશિયલ બહારી, ખાસ સ્પેશિયલ રૂમ ઓરડી બનાય, ડામર ચોપડ તમારા તારા કુટુંબને રહેવા માટે, અને જુદા જુદા કોમ્પાર્ટમેન્ટ, કારણ કે બધા પ્રાણીઓને, બબ્બે જોડ પ્રાણીઓને, બબ્બે બધાને અંદર લેવાના હતા, વંશ જળ વહેરે એટલા માટે પ્રભુની આજ્ઞા આજ્ઞા અનુસાર એણે કામ શરૂ કર્યું. અને ત્યાર પછીથી 600માં જ્યારે હું 600 વર્ષનો થયો, 600માં વર્ષના બીજા મહિને 17મી તારીખે પ્રભુએ કહ્યું હતું કે જળપ્રલયથી આખી પૃથ્વીને ટાંકી દઈશ. એ પ્રમાણે જળપ્રલય વરસાદ શરૂ થયો, જળની જઈ જરાઓ ફૂટી નીકળે, પુષ્કળ વરસાદ. અને એવો વરસાદ તો 40 દિવસ 40 રાત આપણે જાણીએ છીએ. અને દરિયાકાર પૃથ્વી થઈ ગઈ અને વાણુંસ ગયો. પણ એના 3 દીકરા અને એની પત્નીઓ અને નોહની પત્નીઓનો અદ્ભુત રીતે પ્રભુએ બચાવ કર્યો. કેમ? કે પ્રભુ પર ભરોસો રાખ્યો. હવે તમે જુઓ, 500 વર્ષમાં જ્યારે નું થયો ત્યારે પ્રભુએ કહ્યું તું દેવદાનું મોટું વાણ બનાવે. હવે એ વાણ બનાવવું એ કંઈ નાની સુની વાત નથી, કેટલો ખર્ચો થયો હશે. અને જ્યારે વાણ બનાવતો હશે લોકો એની મશ્કરી કરતા હશે, આ તું શું કરી રહ્યો છે, તડકો છે આટલો બધો અને તું કંઈ વાણ બનાવશ. 100 વર્ષના વાણા વહી ગયા, 100 વર્ષના લગભગ વાણા વહી ગયા ત્યારે પ્રભુએ જે વચન આપેલું એ પ્રભુએ ફળ્યું. કહે છે એનસાયક્લોપીડિયા એવું કહે છે, બાઇબલમાં જોકે નથી લખ્યું પણ એનસાયક્લોપીડિયા એવું કહે છે કે એના ઘરની આજુબાજુ જે દેવદારના મોટા મોટા વૃક્ષો હતા બધા એણે કાપ્યા, એના સુંદર પાટ્યા અને પછી એમાંથી વાણ બનાવ્યું. એ તો ઓછા પણ આ કહે છે, એટલે કહે છે કે એણે ફરી નવા દેવદારના વૃક્ષો ઉગાડ્યા અને એ દેવદારના વૃક્ષો મોટા કર્યા. જ્યારે એ તંદુરસ્ત ને મોટા થયા ત્યારે ફરી એમને કાપ્યા એના લાકડા, ત્યારે એનું વાણ પૂરું થયું. હવે તમે વિચાર કરો કે આટલા બધા વર્ષો વરસાદ ઋતુ તો આવતું હશે, ચોમાસું આવતું હશે, વરસાદ પડતો હશે અને વરસાદ પડે તો લાકડું તો ભીંજાય, કદાપી પેસ્ટ કંટ્રોલની વાત આવે ને ઉધઈ લાગી જાય, એની જાળવણી એની સફાઈ કેટલું બધું એણે કર્યું હશે ને. લોકો જતા આવતા આરમવાર એની મુશ્કેલી કરતા હશે, એની હાંસી ઉડતા હશે, આ વરસાદ તો પડ્યો પણ તારું વાણ તો તાંતા જ રહ્યો, કેટલું બધું નાણાં ટોણા સાંભળતો હશે, એને દુઃખ લાગી એવું પણ કહેતા હશે. પરંતુ એ કશાને પણ પરવા કર્યા વગર એણે પ્રભુના વચનની આશા રાખી, પ્રભુના વચન પર ભરોસો રાખ્યો. અને આપણે જાણીએ છીએ કે પછી તો જળપ્રલય થયો અને બધાનો નાશ થયો. તમે વિચાર કરો તે વખતે જ્યારે એ વાણ પાણીમાં ઉંચકાયું હશે ત્યારે ઘણા લોકો રડતા અને ચીચિયારો કરતા કરતા વાણી પાસે આવી ગયા હશે અને કહેતા હશે કે ઓ નું બારી ઉગાડ, બાણું ઉગાડ, હવે સમય નથી, હવે માંથી કંઈ થઈ શકે નહીં, આખી પૃથ્વીનો પ્રભુએ નાશ કર્યો. પણ જુઓ એ બધું તો થઈ ગયું પણ પ્રભુ એને આશીર્વાદ આપે છે. ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય 1લી જ કલમમાં લખ્યું છે, નૂહને અને તેના દીકરાઓને તેની પત્નીને પ્રભુએ આશીર્વાદ આપ્યો, ફળવાન થાવ અને વધો, પૃથ્વીને ભરપૂર કરો. 1લી જ કલમમાં આ લખવામાં આવ્યું છે. પ્રભુએ આશીર્વાદ એ નૂહને આપ્યો. નૂહની જ આપણે જ્યાં કંઈ વંશાવળી છે, આખી દુનિયામાં જે કંઈ વસ્તી છે ત્યાં કંઈ નૂહની વંશાવળી છે. પ્રભુના વચન પર ભરોસો રાખવાથી પ્રભુએ એને પુષ્કળ આશીર્વાદ આપ્યો. બીજો એક દાખલો લે તે એની અંદર જ આવે છે અને તે છે ઇબ્રાહીમ. તમને ઉત્પત્તિના પુસ્તકમાં 12, 15, 17, 18 અને 21 5 અધ્યાયમાં ઇબ્રાહીમની વાતનો નિર્દેશ ત્યાં આગળ કરવામાં આવેલો છે. ઉત્પત્તિ 12:1-5 કલમમાં પ્રભુ કહે છે કે તું તારો દેશ, તારા સગા, તારું જે કંઈ છે બધું જ છોડી દે અને હું તને કહું એ દેશમાં તું આવે. ઉર દેશમાં રહેતો હતો, પ્રભુ એની મુલાકાત લે છે, પ્રભુને વચન આપજો, ફર્સ્ટ ટાઈમ પ્રોમિસ, બધું છોડી દે, તું મારી સાથે આવે, હું કહું તું ત્યાં જા અને હું તારાથી મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ અને તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ અને તું આશીર્વાદ આપીશ તેઓ લોકો પણ આશીર્વાદ પામશે અને જે લોકો તને શાપ આપશે તેઓ શાપિત થશે. 1લી વાર પ્રોમિસ આપ્યું. 75 વર્ષનો હતો તે વખતે ઇબ્રાહીમ. આ 12મા અધ્યાયની વાત, 15મા અધ્યાયમાં પ્રભુ ફરી એને દર્શન આપે છે અને વચન આપે છે. અને ઇબ્રાહીમ પ્રભુને કહે છે, અરે પ્રભુ, હું તો ગળો થઈ ગયો છું, મારી સ્ત્રી પણ ગળી થઈ ગઈ છે, અને હવે તો નિસંતાન મરી જવાનો છે, કોઈ વારસ નથી, કે છે શું કરું, કે છે હા મારા ઘરમાં ઉછરેલો છોકરો છે દમસ્કનો એલિયાઝર, એને હું વારસ તરીકે ઠરાવવાનો. ત્યારે પ્રભુ એને કહે છે કે ના, તારા પેટનો જે દીકરો થશે એ જ તારો વારસ થશે, હું તને ખાતરી આપું છું, કે છે આકાશની ગમજો, કે છે તારાઓને નિહાળ, કે છે તું ગણી શકેશ. ના પ્રભુ, કેવી રીતે, એ તો અશક્ય છે. તા કે છે એટલા તારા સંતાન થશે, આકાશના તારાઓ જેટલા, અને 22મા અધ્યાયમાં તો લખ્યું છે આકાશના તારાઓ જેટલા અને સમુદ્રના કાંઠાઓ રેતી જેટલા તારા સંતાન થશે. બીજી વાનું પ્રમિસ આપે, પ્રભુ પર ભરોસો રાખ્યો. અશક્ય વાત હતી તોય 17મો અધ્યાય 99 વર્ષનો થયો, જો 75થી 99 પર આવે, 99 વર્ષ પ્રભુ થાય છે. અને પ્રભુ કહે છે તારું નામ ઇબ્રાહમ નહીં, ઇબ્રાહમનો અર્થ થાય છે VIP માણસ, કહે બહુ તો સુખી માણસ, ધનવાન માણસ, અને અમીર ઉમરાવ જેવો માણસ હતો ઇબ્રાહમ. તો ઇબ્રાહમ નહીં પણ હવે ઇબ્રાહિમ, આ વાત મેં એક વાત પણ કરેલી, ઇબ્રાહિમ ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. ઇબ્રાહિમ અને સારાને કહે છે કે તું હવે સારાય નહીં, સારા એટલે પ્રિન્સેસ, પ્રિન્સેસ એટલે રાજકુમારી, કે રાજકુમારી નહીં પણ કહે છે કે હું તને રાજમાતા બનાવીશ, ક્વીન, ઘણી દેશ જાતિઓની તું માતા થશે, તારામાંથી ઘણા અધિપતિઓ નીકળશે, તારામાંથી ઘણા રાજાઓ ઉત્પન્ન થશે તારા મારા વંશમાંથી. પ્રભુએ વચન આપ્યું ત્યારે બંને ને મનમાં થાય છે કે આપણે બધા વૃદ્ધ થઈ ગયા છે, આ શક્ય બને, પણ છતાં એ પ્રભુના વચન પર એ વિશ્વાસ કરે છે. 18મા અધ્યાયમાં પ્રભુ ફરી થર્ડ પ્રોમિસ આપે છે, આવે છે ને કહે છે કે તારી પત્ની સારાઈને તારા પેટનો દીકરો થશે. અને પછી 10મી કલમ તેમ લખવામાં આવ્યું છે કે આ બંને જણા વિચાર કરવા લાગ્યા કે ભાઈ હું તો ખૂબ ઘડી થઈ ગયું, સારા કહે છે, આ કેવી રીતે શક્ય બને, સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે શક્ય જ નથી. અને કારણ કે ઇબ્રાહીમ પણ કહે છે કે હા આપણે બંને ખૂબ ઘણા થઈ ગયા છે, કોઈ શક્યતા છે નહીં. ત્યારે પ્રભુ એને શું કહે છે, શું દેવને કોઈ વસ્તુ અશક્ય છે, પ્રભુને સર્વશક્ય છે. માથી લખેલી સુવાર્તા તેનું 19મા અધ્યાય 26મી કલમ, હું બહુ નાનું વાક્ય છે, વેરી પ્રેટી, 19મા અધ્યાય 26મી કલમ, માથી 19 અને 26, દેવને સર્વશક્ય છે, પ્રભુને તે સર્વશક્ય છે. ત્રીજી વાર પ્રોમિસ આપ્યું 18મા અધ્યાય, ચોથી વાર પ્રોમિસ આપે છે. અને જ્યારે ચોથી વાર પ્રભુ એમને પ્રોમિસ આપે છે ત્યારે તો એ 99 વર્ષનો ઇબ્રાહીમ થઈ જાય છે, અને સારા 90 વર્ષની. એને કહે છે કે આ કેવી રીતે શક્ય બને, આ શક્ય બની શકે છે જ નહીં. ત્યારે પેલું 18મા અધ્યાયમાં કહ્યું એમ કહે છે કે મારાથી સર્વ શક્ય છે, અને પ્રભુ એ વચન તરફ લઈ જાય છે. અને પછી પ્રભુ એમ કહે છે તમારાથી જે દીકરો થશે એ ઈસા એનું નામ પાડવામાં આવશે, અને એનાથી મોટી દેશ જાતિ ઉત્પન્ન કરીશ. એક એ રીતે 4 વાર પ્રભુ એમને પ્રોમિસ આપે છે. અને 21મા અધ્યાયમાં પ્રભુ ઠરાવેલા સમયે પોતાનું વચન પરિપૂર્ણ કરે છે. સારા ગર્ભવતી થાય છે, અને સારાને દીકરો ઉત્પન્ન થાય છે, અને એનું નામ ઈસાક પાડવામાં આવે છે. અને પછીથી ઈસાકથી આપણે જાણીએ છીએ કે યાકૂબ થાય છે, અને યાકૂબ એટલે ઈસરાયલ, ઈસરાયલથી મોટી ઈસરાયલ કોમ ઉત્પન્ન થાય છે. અરે એટલું જ નહીં પણ હું તને અને તારા વંશને પુષ્કળ આશીર્વાદ આપીશ. કેટલો બધો પ્રભુએ આશીર્વાદ આપ્યો, મિસર દેશમાં ગુલામીમાં સબળતા હતા, 400 વર્ષથી ત્યાંથી લઈ ગયો કનાન દેશમાં પ્રભુ, ખડક ખોદે પાણી મળે, માનના વર્ષા ઠેઠ કનાન દેશમાં પહોંચ્યા ત્યાં સુધી, લાવરીઓ આપી માંસની અપેક્ષા રાખી. ત્યારે નેમિયાના પુસ્તકમાં તેમ લખવામાં આવ્યું છે કે 40-40 વર્ષો સુધી ભટકતા તેઓ આગળ વધ્યા, એમના કપડાં ફાટીને ગયા. કેવા હશે કપડાં, નહીં જોવાનું મન થાય આપણને કેવા કચક કપડાં હશે. પગ સૂજે નહીં. આપણે 5-10 માઇલ ચાલવાનું હોય તો પગે કણી પડી જાય, પગ સૂજ્યા નહીં. કેટલી બધી પ્રભુએ કાળજી લીધી. દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભ થઈને એમની રક્ષા કરી. પ્રભુ એમને કેટલા બધા આશીર્વાદ આપ્યા. પુનર્નિયમનો 6 અધ્યાય તમે જુઓ, એમાં લખ્યું છે કે આ લોકો જ્યારે કનાન દેશમાં આવ્યા ત્યાં શું જુઓ ને કે મોટા ઉત્તમ નગરો જે એમણે બાંધ્યા નથી, સુંદર રાસ રચીલાવાળા ઘરો જે એમણે પ્રવેશ કર્યો, કેટલા સુંદર ઘરો પ્રભુ એમને આપ્યા. એમણે કશું કર્યું નથી તોય, સુંદર ફળદ્રુપ જમીન, દ્રાક્ષાવાળીઓ અને જૈતવાળીઓ, પ્રભુ એમને કેટલો બધો આશીર્વાદ આપ્યો. અને આજે પ્રભુ એ આશીર્વાદ એમને આપી રહ્યો છે. હવે તમે જુઓ, 100 વર્ષનો જ્યારે ઇબ્રાહીમ થયો અને 90 વર્ષની એની પત્ની સારા થઈ ત્યારે એમને પુત્રનું દાન પ્રભુએ આપ્યું. પ્રભુએ સમયની સંપૂર્ણતાએ, ઠરાવેલા સમયે જે એને વચન આપ્યું એ પરિપૂર્ણ કરી બતાવ્યું. 4 પ્રોમિસ, 12 અધ્યાયમાં પ્રોમિસ, 15 અધ્યાયમાં પ્રોમિસ 2, 17 અધ્યાયમાં પ્રોમિસ 3, 18 અધ્યાયમાં પ્રોમિસ 4, 21 અધ્યાયમાં 6 પ્રભુ એ વચ્ચેને ફળીભૂત કરે છે. હવે એ 2 જણા બિચારા વૃદ્ધ થઈ ગયેલા કાકરીઓ કરતા છે, પ્રભુ તું તારા વચનનો જવાબ આપ. ગીતશાસ્ત્ર 40:1 કેટલી સરસ છે. મેં ધીરજથી યહોવાની વાત જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. ધીરજ રાખી રહ્યા, નો પણ ધીરજ રાખી લે, 100 વર્ષના માણા આવી ગયેલા નોની બાબત. પછી તો આયુષ્ય ઘટી ગયેલું, ઇબ્રાહીમથી તો આયુષ્ય લગભગ 125 વર્ષનું થઈ ગયેલું. નોહના વખતમાં તો 900-1000 સુધીનો આયુષ્ય હતો, એટલે 500 વર્ષની વાત છે. તો એણે ધીરજથી પ્રભુની વાટ જોઈ અને પ્રભુએ એને ઉત્તર આપ્યો. અને આ ઇસ્રાયેલી પ્રજા કેટલી બધી સુખી પ્રજા છે, કેટલી બધી સુખી પ્રજા છે. રાજમાન્ય યાજક વર્ગ, પહેલાં પિત્તમ લખવામાં આવ્યું છે, ખાસ પસંદ કરેલા લોકો, પવિત્ર પ્રજા, પ્રભુ એને એક પછી એક આશીર્વાદ આપતા જ જાય છે. પ્રભુના ઉપર ઇબ્રાહીમ કેટલો બધો પ્રેમ રાખતો હતો, કેટલો બધો વિશ્વાસ કરતો હતો, તેથી એને પ્રભુનો મિત્ર કહેવામાં આવ્યો છે. જો 2 જગ્યાએ બાઇબલમાં, યાકૂબનો પત્ર 2:23 ઇબ્રાહીમને દેવનો મિત્ર કહ્યો છે, તે રીતે બીજું કાળવૃત્તાંત 20:7, ઇબ્રાહીમને દેવનો મિત્ર કહેવામાં આવ્યો છે. પ્રભુ પર અપાર શ્રદ્ધા. અને જુઓ ને, ઈસાક તો આપ્યો પણ હવે પાછું પ્રભુએ એનું બલિદાન માંગ્યું. એન સાયકલો પડ્યા એવું કહે છે, ખાસ કરીને જે ઊંડા અભ્યાસો છે એમનું કહેવું છે કે ત્યારે ઈસાક ટીનેજર્સ થયો, એટલે કદાચ 13-14 વર્ષનો, 13-14 એમ ટીનેજર્સ થયો ત્યારે પ્રભુએ એનું બલિદાન માંગ્યું. પ્રભુ રાજી ખુશીથી એનું બલિદાન આપવા માટે એને મોરિયા પાર પર લઈ જાય છે, લાકડા ભારો કોઠવે છે, એના ઉપર એને બાંધીને સુડાવે છે છરો. તે વખતે ઇબ્રાહીમને ખબર જ નહીં હોય કે પ્રભુએ ઓલરેડી એના માટે હલવાન તૈયાર રાખ્યું છે, ઘેટો તૈયાર રાખ્યો છે. એને તો ખબર નહીં, પણ પ્રભુ પર વિશ્વાસ કે પ્રભુ ચોક્કસ જે કરે છે એ સારું જ કરે છે મારા હિતમાં, અને એને મારી નાખવા માટે તૈયાર થાય. છરવ ગમે છે ત્યાં જ પ્રભુ દૂત એને અટકાવે છે કે થંભી જા થંભી જા. કરણીઓથી એ ન્યાય થયો, વિશ્વાસની કરણીઓથી એ પ્રભુની સમક્ષ ન્યાય ઠર્યો. 25 વર્ષ સુધી પ્રભુના વચન ફળે એ માટે રાહ જોતો રહ્યો. 75 વર્ષનો થયાથી તે 100 વર્ષ, 25 વર્ષ સુધી એણે પ્રભુની રાહ જોઈ, ધીરજથી યહોવાની રાહ જોઈ, અને પ્રભુએ એને ઉત્તર આપ્યો. અને પછી કેટલા બધા આશીર્વાદ નહીં. હું ઘણી વાર કેટલાક બહારના લોકોને મળું છું, કોઈ વાર દવાખાને કોઈ મોટા ડૉક્ટરની જોડે વાતચીત કરો તો મને કહે, એ તો કહે છે કે જ્યુસ ડાક્ટર્સ તમે જાણો છો, બધા મોટા મોટા બિઝનેસો અને મોટા મોટા ડાક્ટરો અને જે કંઈ બુદ્ધિધન છે બધું મોટે ભાગે જ્યુસ, યહૂદી પ્રજા, ઇસ્રાયલ પ્રજા છે, મોટા મોટા વેપાર ધંધા એ લોકોને કેટલા બધા આશીર્વાદ આપતા જાય છે પ્રભુ. અને આજે પણ એ જ આશીર્વાદ એમના માટે પ્રભુએ રાખી મૂકે છે અને એ જ આશીર્વાદ પ્રભુ એમને આપી રહ્યા છે. પ્રભુ પર અપાર વિશ્વાસ ઇબ્રાહીમે કર્યો. તો વાલા ભાઈ બહેનો, આ વિશ્વાસ શું છે? હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય પહેલી કલમ, જયંતિ ભાઈ જરા વાંચશો? હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને પહેલી કલમ, નવા કલમ. હવે જે વસ્તુની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી. જો મારી સમજ પ્રમાણે આવો કંઈક અર્થ થાય, બે જાતની વસ્તુ છે, દ્રશ્ય અને અદૃશ્ય જીવનમાં. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ બહુ માંદી હોય, આપણે રોગ જોઈ શકીએ, માંદગી આપણે જોઈ શકીએ, હા ભાઈ માણસ બહુ માંદી વ્યક્તિ હોય અને પ્રભુને બહુ જ આગ્રહથી પ્રાર્થના કરે, પ્રભુ તું મારી માંદગી લઈ લે, તું મને સાજાપણું આપ, ઉપવાસ સહિત પ્રાર્થના કરે, કદાચ વડીલો પાસે પ્રાર્થના કરાવે, અને જો એ માંદગીમાંથી સાજાપણું પ્રાપ્ત કરે તો એ શું છે? ખાતરી મળે છે કે એ વ્યક્તિ સાજી થઈ છે, વિશ્વાસ અહીંયા આગળ રહેલો છે, ખાતરી. હવે જો કેટલીક વસ્તુ અદૃશ્ય છે ને, જ્યારે આપણે આ પ્રભુના વચન સ્વીકારીએ છીએ અને માનીએ છીએ ત્યારે એનો અર્થ એવો થયો કે અંદર જે બધી બાબતો લખેલી છે એને પણ આપણે સ્વીકારીએ છીએ. હવે જો કેટલીક વસ્તુ બહુ ગૂઢ છે, દાખલા તરીકે તારણ, સ્વર્ગ, નરક, આ બધી વસ્તુઓ અમુક આપણે જોઈ શકતા નથી, પરંતુ જ્યારે આ વસ્તુઓ આપણે સ્વીકારીએ છીએ, બાઇબલના અદ્ભુત વચનો આપણે સ્વીકારીએ છીએ, ત્યારે આપણે એમ સાબિત કરીએ છીએ કે એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે, એમ સાબિત કરીએ છીએ કે એ વસ્તુ, અને એ સાબિત ક્યારે કરીએ? જ્યારે આપણને વિશ્વાસ હોય ત્યારે. એટલે કે જાણ કે આપણે વિશ્વાસથી એ વસ્તુ સાબિત કરી છે કે હા ભાઈ નર્ક છે, હા ભાઈ સ્વર્ગ છે, હા ભાઈ તારણ છે, અદૃશ્ય વસ્તુ છે, આપણે જોઈ શકતા નથી, તારણ કે આર્યો જોવાતું નથી, નર્ક કે સ્વર્ગ આપણે જોયું નથી, પણ અદૃશ્ય વસ્તુઓ અને એની ખાતરી, સાબિતી, એના નામે વિશ્વાસ છે. અલે ભાઈ બહેનો, આપણે અને એની અંદર જ હેબ્રીઓના પત્રમાં 11મો અધ્યાય છઠ્ઠી કલમમાં જરા વાંચો શું લખ્યું છે.
પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ.
તો દેવને પ્રસન્ન કરવો બનતું નથી વિશ્વાસ વગર, તો તમે કેવો વિશ્વાસ કરો કે જેથી દેવ પ્રસન્ન થાય? તમારો વિશ્વાસ કેવો હોવો જોઈએ? એક નાનો દાખલો આપું. એટલે લવ્યાવાળી સ્ત્રી ને, એણે વિશ્વાસ કર્યો કે જો હું પ્રભુ ઈસુના કપડાની કોરને અડકીશ તો પણ મારો રક્તસ્રાવ બંધ થઈ જશે અને હું મારા રોગથી મુક્ત થઈશ. પુષ્કળ ભીડ હતી, પણ ગમે તેમ કરીને એ પ્રભુની પાસે પહોંચી જાય છે અને એના કપડાને અડકે છે. પ્રભુને તો આત્મામાં એની ખબર પડે છે, કારણ કે એમના શરીરમાંથી પરાક્રમ નીકળે છે. કહે છે મારે મારે કપડાને કોણ અડક્યું? એમના શિષ્યો કહે અરે પ્રભુ આટલા બધા લોકો કહે છે કે તારી ઉપર પડાપડી કરે છે, ને તું કહે છે મારે કપડાને કોણ અડક્યું? કે ના ના મારાથી પરાક્રમ નીકળ્યો. અને પેલી સ્ત્રી, લવ્યાવાળી સ્ત્રી, દુસ્તી દુસ્તી આવે છે આગળ અને એકરાર કરે છે કે હા પ્રભુ તે તો હું છું, પરાક્રમ નીકળ્યો. એનો કેટલો બધો વિશ્વાસ હતો, અદ્ભુત વિશ્વાસ. આપણે પ્રભુ પર એવો ઊંડો વિશ્વાસ રાખવાની જરૂર છે. જો આપણે પ્રભુ પર ઊંડો વિશ્વાસ રાખીએ છીએ તો આપણને પ્રભુ સ્વીકારે છે, એના દેવના છોકરા તરીકે સ્વીકારે છે, ઊંડો વિશ્વાસ. અને વાલા ભાઈ બહેનો, પ્રભુ શું ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું વધસ્તંભ પર, મારા અને આપણા સૌના પાપોને માટે. ચાર અગત્યના લક્ષણો ખ્રિસ્તી માણસના જીવનના છે. કયા કયા? વિશ્વાસ, દયા કે માફી, પ્રેમ અને આશા. આ જે ખ્રિસ્તી જીવનના પાયાના લક્ષણો છે, એ લક્ષણો તે વધસ્તંભ દ્વારા સાબિત થાય છે. પ્રભુએ આપણા માટે કેટલું બધું કર્યું. હવે વાલાભાઈ, મને આ વધસ્તંભનું કોઈ એક પાંખિયું તમે તોડી નાખો તો એ વધસ્તંભ નિરર્થક જાય છે. એ વધસ્તંભ કોઈ ઉપયોગમાં રહેતો નથી. આ જે લક્ષણો છે, વિશ્વાસ એક બહુ અગત્યનું લક્ષણ છે. એ જો આપણામાં ના હોય તો આપણું જીવન વ્યર્થ નકામું બની જાય છે. આપણે પ્રભુ પર ઊંડો વિશ્વાસ કરવાની બહુ જરૂર છે. જો આપણે પ્રભુ પર ઊંડો વિશ્વાસ કરતા નથી તો આપણે ખ્રિસ્તને ઓળખતા નથી, આપણે ખ્રિસ્તને પામી શકતા નથી. તમે જાણો છો કે પિતરને પ્રભુ કહે છે તો પાણી પર ચાલ, દરિયા પર પ્રભુ કહે છે એ પ્રમાણે એ ચાલે છે. પરંતુ દરિયો જુએ છે, ઘૂંઘવાટા જુએ છે, પવન આવતો જુએ છે, એના મનમાં શંકા થાય છે કે હું કદાચ ડૂબી જઈશ, અને તેથી ખરેખર એ ડૂબવા માંડે છે અને પ્રભુ એને બચાવી લે છે. આપણે પ્રભુ પર બહુ ઊંડો વિશ્વાસ રાખવાની જરૂર છે. શંકાશીલ નહીં, પણ ખૂબ ઊંડો વિશ્વાસ આપણે પ્રભુ પર રાખવાની જરૂર છે. પ્રભુ ઈસુ શું કહે છે? લૂકની લખેલી સ્વતા 17મો અધ્યાય અને 5મી કલમ એમ કહે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો વધસ્તંભ ઉંચકી, દરરોજ એવરી ડે મારી પાછળ ચાલે. પણ હું એ વધસ્તંભની વાત નથી કરતો કે જ્યાં આગળ આપણા અપરાધો અને એ બાબતો, પણ હું જે વધસ્તંભની વાત કરું છું એ કે આપણે પ્રભુના માર્ગમાં જીવન ચલાવવાની માટે પ્રેમ, દયા, વિશ્વાસ અને કરુણા આ લક્ષણોરૂપી વધસ્તંભ ઉંચકીને આપણે આગળ ચાલવાની જરૂર છે. અને જ્યારે આપણે એ લક્ષણો આપણા ધ્યાનમાં રાખીને આપણું જીવન ગુજારીએ છીએ, ત્યારે આપણું જીવન પ્રભુ ખૂબ જ આશીર્વાદિત કરે છે. અનેકવિધ આશીર્વાદોથી પ્રભુ આપણને ભરપૂર કરે છે. મારા ભાઈ બહેનો, આપણે જોયું કે નિમ્રોદ અહંકારી બની ગયો ને, અને એનું જીવન શાપિત થયું, નામ ભૂસાઈ ગયું, એ બુરજ પૂરો કરી ના શક્યો. આપણે જોયું શાઉલ આટલો મોટો રાજા હતો પરંતુ એ શાપિત થયો, એનું જીવન નષ્ટ થયું. ઇબ્રાહિમ પ્રભુનો માર્ગમાં ચાલ્યો, પ્રભુ પર અચળ વિશ્વાસ કર્યો, ન્યાય થયો. નૂહ પ્રભુના વચન પર વિશ્વાસ કર્યો, કર્ણ્યોથી ન્યાય થયા. આપણે પ્રભુ પર એવો જ ઊંડો ભરોસો રાખીએ. અને પરીક્ષણો ઘણા બધા આવે છે, ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, પરીક્ષણો આવે છે, માંદગી આવે છે, ચિંતાઓ થાય છે, આ બધી બાબતો પર જય વિના માટે આપણે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ. લોકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 5મી કલમ આપણને શું કહે છે, પ્રભુ તું અમારો વિશ્વાસ વધાર. જ્યારે પણ આપણે ડગી ગયેલા માલુમ પડે, જ્યારે પણ આપણને ચિંતા હોય, બોજો હોય, ત્યારે આપણે પ્રભુને એમ કહે, પ્રભુ તું અમારો વિશ્વાસ વધાર. જેમ તે તારા શિષ્યોનો વિશ્વાસ વધાર્યો, જેમ પ્રભુ તું અમારો વિશ્વાસ વધાર. પ્રભુ એવી કૃપા કરે કે આપણે પ્રભુથી આશીર્વાદી જીવન પ્રાપ્ત કરીએ, અને એ જીવન પ્રાપ્ત કરવા માટે દિન પ્રતિદિન પ્રભુ પરના વિશ્વાસમાં વધુ દ્રઢ અને દ્રઢ થઈ. દેવ એ કહ્યું છે કે જે કોઈ મારા નામ પર વિશ્વાસ કરે છે તેનો નાશ નહીં થાય, પરંતુ તે આનંદ જીવન પામશે.